SBS રેડિયો. આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
શ્રોતા મિત્રો, વર્ષ 2019 ઉજવાઈ રહ્યું છે મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ તરીકે. આ વર્ષે ગાંધીજીના જીવનના અલગ અલગ પહેલુંને જાણવાનો, તેને સમજવાનો અને જ્યાં જરૂરી બને છે ત્યાં તેને જીવનમાં અપનાવવાનો પ્રયાસ થાય તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. તો ગાંધીજીના જીવનના ઘણા બધા પહેલું વિશે આપણે જાણતા હોઈએ છીએ, પરંતુ એમના જીવનનો એક પહેલું છે ખોરાક, એમની ખાવા પીવાની આદતો અને એમણે ખોરાક સાથે કરેલા કેટલાક પ્રયોગો. જેમ સત્યના પ્રયોગો તેઓએ કર્યા હતા, એવી રીતે ખોરાક પર પણ પ્રયોગો કર્યા હતા. તો ચલો જાણીએ તેમની આહાર શૈલી વિશે. અને આ વિશે માહિતી આપી રહ્યા છે પબ્લિક હેલ્થ કન્સલ્ટન્ટ અને ન્યુટ્રિશનિસ્ટ રૈના શુક્લા. રૈનાજી, SBS ગુજરાતી પર સ્વાગત છે.
થેન્ક યુ હરિતા.
રૈનાજી, પહેલો જ પ્રશ્ન એ થાય કે મહાત્મા ગાંધીજીની વાત કરતા હોઈએ તો સૌથી પહેલું એમ આવે કે ભાઈ ગાંધીજી બકરીનું દૂધ પીતા હતા અને ઉપવાસ કરતા હતા, પણ એક ન્યુટ્રિશનિસ્ટ તરીકે તમને જ્યારે કહીએ કે એમની ખાવા પીવાની જે આદતો હતી અને તમે જે એમના વિશે અભ્યાસ કર્યો છે એના પરથી તમને જણાવો કે ગાંધીજીની ખાવા પીવાની આહાર શૈલી કેવી હતી, એમની ડાયટ કેવી હતી.
ગાંધીજીની એકચ્યુઅલી ગાંધીજીનો પહેલા તો સ્વભાવ જાણીએ આપણે કે એમનો સ્વભાવ કાયમ ક્યુરિયસ હતો. એમને બધું જાણવું જરૂરી હતું. એમની લાઈફમાં હી વોઝ એમને એક્સપ્લોર કરવું હતું બધું. અને એમનું ફૂડ એક એમનું પેશન હતું. જેમ એમનું એક પેશન હતું ફ્રીડમ, કે યુ નો લોકોની માટે હેલ્પ કરવાની, કે નોન વાયલન્સ માય બિલીવ કરતા હતા. એવી રીતે એમનું એક બહુ જ પેશનેટલી એ ફૂડને પણ પરસ્યુ કરતા હતા. અને એટલે તમને બીજી બધી વસ્તુ એમની તો જાણ નહીં હોય, પણ થોડી ઘણી બુક્સ છે જે ફૂડ પર એમના ફૂડ હેબિટ્સ અને ફૂડ એમને કેવું ગમતું હતું એના પર છે. ગાંધીજીને એક વસ્તુ બહુ જ પ્રિય હતી કે એમને એમની એક સર્ચ કાયમ ચાલુ રહેતી હતી. એક નાના બાળકની જેમ સર્ચ કર્યા જ કરતા હતા ફોર અ પરફેક્ટ ડાયટ. અને એ સર્ચમાં એ જાત જાતના એક્સપેરિમેન્ટ કરતા હતા. એટલે એઝ અ ન્યુટ્રિશનિસ્ટ એમ કહીશ કે ઘણી એમની વસ્તુઓ સારી હતી અને રાઈટ હતી, અને ઘણી રોંગ બી હતી, જેના લીધે એમની ઘણી વાર તબિયત બગડી જતી હતી. અને પછી એમને ડોક્ટરો કહેતા હતા કે તમે આ રોંગ કર્યું છે, તો પાછું એ સમજી જતા હતા અને એક્સેપ્ટ બી કરતા હતા. એટલે એમના સ્વભાવનું એ હતું કે ક્યુરિયસ હતા, એક્સપેરિમેન્ટલ હતા, ટ્રાય કરતા હતા, અને જો એમની ભૂલ હોય તો એકનોલેજ કરીને એને રેક્ટિફાઈ કરતા હતા. અને એ પણ હેલ્ધી ઇટિંગમાં બિલીવ કરતા હતા. એટલે એવું નહીં કે એમ ફેન્સી ખાવાનું જોઈએ એમને, કે એમને બહુ સિમ્પલ સાદું ખાવાનું જોઈએ, એવું ખાવાનું જોઈએ જેનું કોઈ રીઝન હોય આમ ખાવા માટે. એમને કે બસ મેં ખાઈ લીધું કારણ કે એનો ટેસ્ટ સારો છે, ના. એમને કાયમ એવું હતું કે હું ખાતો હોઉં તો મને જાણ હોવી જોઈએ કે આ ફૂડ મારા શરીરમાં જઈને શું કરવાનું છે, શું આપવાનું છે. એટલે ઇટ્સ અ વેરી વેરી નાઇસ થિંગ ફોર એવરીબડી ટુ ઇમ્પ્લિમેન્ટ ઇન ધેર લાઈફ.
રૈના, તમે જે રીતે વાત કરી કે એમણે કેટલાક એવા પ્રયોગો કર્યા ખાવા પીવાની શૈલીમાં કે જે એમને ઉપયોગી પણ થયા અને ઘણી વખત એમને ડોક્ટર પાસે પણ દોડાદોડી કરવી પડી, એનું કોઈ ઉદાહરણ આપી શકશો?
એમાં એમને શું થયું કે એમને ક્યાંક એવું લાગ્યું, ક્યાંક એમને વાંચ્યું કે કોઈની જોડથી સાંભળ્યું હશે કે સોલ્ટ એટલું બધું જરૂરી નથી હોતું, કારણ કે બધા જ ફૂડ જે આપણે ખાઈએ છીએ એમાં નેચરલી સોલ્ટ હોય છે. એટલે એમને 1911 થી 1920, વિચ ઇઝ અ વેરી લોંગ ટાઈમ, એ દરમિયાન એમને સોલ્ટ રિસ્ટ્રિક્શન ડાયટ ફોલો કર્યો. જે અમે યુઝ્યુઅલી હોસ્પિટલમાં હાઈ બ્લડ પ્રેશર વાળા લોકો, કે યુઝ્યુઅલી ડે ટુ ડે લાઈફમાં જેને એડીમાં રહેતો હોય, કિડની પ્રોબ્લેમ છે, એવા લોકોને સોલ્ટ રિસ્ટ્રિક્શન ડાયટ પર મૂકે છે. એવો ડાયટ એમને જાતે ફોલો કર્યો. અને એના લીધે પછી એમને કોઈક વાર ઇલેક્ટ્રોલાઇટ, કારણ કે સોલ્ટ, પોટેશિયમ અને સોડિયમ બે વસ્તુઓ આપણા બોડીમાં બહુ જરૂરી છે પાણીનું બેલેન્સ રાખવા, તો એના લીધે એમને ઘણી વાર પ્રોબ્લેમ થયા. અને પછી ડોક્ટરની સલાહ ના લીધે એમને પાછો સોલ્ટ ને ઇન્ટ્રોડ્યુસ કર્યો એમના ડાયટમાં, પણ બહુ જ ઓછું સોલ્ટ લેતા હતા. એક એક્સપેરિમેન્ટ હતો. પછી બીજો એક્સપેરિમેન્ટ એમને કર્યો હતો કે એમને મિલ્ક બંધ કરી દીધું હતું ફોર રિલીજિયસ એન્ડ કલ્ચરલ રીઝન. એમ વિચારતો હતા કે બાળકોએ દૂધ પીવું જોઈએ એમની મમ્મીનું, અને સિવાય દૂધની કોઈ જરૂર નથી, અને ગાય ને ભેંસનું દૂધ તો હું પીશ જ નહીં. પણ પછી એમને કઈ પ્રોબ્લેમ્સ થયા, વીકનેસ થવા માંડી. એટલે પછી કોઈ એમને સજેસ્ટ કર્યું કે તમે તો લીધી છે પ્રોમિસ કે ગાયનું ને ભસેલું નહીં પીઓ, પણ ગોટનું મિલ્ક તો પી શકો છો. એટલે ત્યાર પછી એ ગોટનું મિલ્ક કાયમ પીવા માંડ્યા. એ ગોટના મિલ્કની સ્ટોરી છે. અને બીજા એક્સપેરિમેન્ટ બી અમે ઘણા કર્યા છે, જાણે કે ફાસ્ટિંગ તો બહુ જ કરતા હતા, બધાને ખબર છે, અને ઘણી વાર બહુ જ સિવિયર ફાસ્ટિંગ ના લીધે એમની તબિયત બગડી જતી હતી. બધા થોડાક એવા એક્સપિરિયન્સ છે એમના, જેના લીધે જે રોંગ ગયા છે, જે રાઈટ ગયા છે એ પણ ઘણા છે. કે એ ફ્રૂટ્સ અને નટ્સ બહુ ખાતા હતા, ઘણી વાર તો એમને એકલા ફ્રૂટ્સ જ ખાવા હોતા હતા, અને એમની ફેવરેટ વસ્તુઓમાં સિમ્પલ વસ્તુ હતી હતી, જેમ કે બ્રાઉન રાઈસ એટલે અનપોલિશ રાઈસ એ વખતે, અને દાલ અને વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ, અને એમને રાગી બહુ જ, રાગીના લડ્ડુ ગમતા હતા, અને એમને ખાંડ નહોતા ખાતા, એટલે દેટ ઇઝ અ બિગ થિંગ કે આપણે આજકાલ બધા કહીએ ખાંડ ના ખાઓ, એના બદલે ગોળ ખાઓ કે તમે બીજા ઓલ્ટરનેટિવ લો. તો એ બધામાં એ માનતા હતા કે પ્રોસેસ ફૂડ ના ખાવું, એ એટલા વિઝનરી હતા કે એ અહેડ ઓફ ટાઈમ હતા, કે એ વખતે જ્યારે ડાલડા ઘી નવું નવું આવ્યું હતું તો એ માર્કેટમાં કહેતા હતા કે પ્રોસેસ્ડ ઘી ના ખાવું જોઈએ, ચોખ્ખું ઘી જ ખાવું જોઈએ, જે હવે આપણે અત્યારે એવું માનીએ છીએ ફરીથી. દેટ વોઝ અ ગુડ થિંગ્સ અબાઉટ હિઝ એક્સપેરિમેન્ટ.
રેનાજી, તમે વાત કરી ઉપવાસની, ગાંધીજી ઘણા પ્રકારના જુદા જુદા ઉપવાસ કરતા હતા અને ઘણી વખત એ શસ્ત્ર તરીકે પણ વપરાતું હતું, તો તમને પૂછવા છે કે આજકાલ વજન ઘટાડવા માટે કે વધારે સારું સ્વાસ્થ્ય મેન્ટેન કરવા માટે જે ઉપવાસની જુદી જુદી પદ્ધતિઓ બહુ જ લોકપ્રિય બનતી જાય છે, એમાંની કોઈ પદ્ધતિ શું મહાત્મા ગાંધીએ ઇન્ટ્રોડ્યુસ કરી છે?
સાચી વાત. આઈ થિંક કે ગાંધીજીને કહી શકાય કે એમને જેટલો પ્રમોશન કર્યો ફાસ્ટિંગનો અક્રોસ ધ વર્લ્ડ, એટલો કોઈ નહીં કર્યો હોય એઝ અ નોન ડાયટિશિયન ઓર એઝ અ પર્સન ઓફ નોટ બીંગ ફ્રોમ ધ હેલ્થ ફિલ્ડ. તો એમને બહુ જ ફાસ્ટિંગનો પ્રચાર કર્યો, અને એ પોલિટિકલ, રિલિજિયસ અને ન્યુટ્રિશનલ રીઝન્સથી ફાસ્ટિંગ કરતા હતા એવું કહી શકાય. એટલે એમના ફાસ્ટિંગ, લોંગેસ્ટ ફાસ્ટ એમને કર્યો હતો જે 21 ડેઝનો ફોર ફ્રીડમ, એમાં તો એમની તબિયત બહુ જ બગડી ગઈ હતી. એટલે એવા ફાસ્ટિંગ તો કોઈ કોઈ એ પણ હોત તો કદાચ સજેસ્ટ ના કરત આજે, પણ એવા ફાસ્ટિંગ ના કરવા જોઈએ. એને ફેડ, ઓલમોસ્ટ ફેડ જ કહેવાય. આજકાલ બધા ફાસ્ટિંગ કરતા હોય છે, એનો કોઈ વાંધો નથી ફાસ્ટિંગ કરવામાં, તમે કરો. આપણે બીકોઝ ગાંધીજી કેમ ફ્રોમ અ વૈષ્ણવ ફેમિલી, અને મોસ્ટલી ગુજરાતીઓમાં એક તો વેજીટેરિયન હોય અને પછી ફાસ્ટિંગ 11 ને એવી રીતે હોય જ છે. એટલે આપણે એવી રીતે એક દિવસ ઓછું ખાઈએ છીએ જયારે ગ્રેન્સ નથી ખાતા, અને ખાલી ફ્રૂટ્સ ને એવું ખાઈને આપણે ફાસ્ટ કરતા હોઈએ છીએ. તો ઇટ ઇઝ ધ કાઇન્ડ ઓફ ટેલિંગ ધ બોડી કે ટેક ઇટ ઇઝી, યુ નો, થોડું કામ શાંતિથી થાય, બધું કામ. ફ્રૂટ્સ આર ઇઝી ટુ ડાયજેસ્ટ, એટલે એ વખતે વેજીટેબલ્સ અને આપણે ગ્રેન્સ અવોઈડ કરીએ છીએ, વિચ હેવ મોર ફાઈબર એન્ડ આર મોર ડિફિકલ્ટ ટુ ડાયજેસ્ટ. એટલે એ ફાસ્ટિંગ આર ઓકે. પણ આજકાલ એ પણ જોયું છે, મેં ઘણા વાળા ક્લાયન્ટ્સ એમ કે પછી અમે ફાસ્ટિંગ આપો, અને પછી પણ ફાસ્ટિંગ કર્યા પછી લોકો બિંજિંગ કરવા માંડે છે કે એક ચીટ ડે થઈ ગયો, આ થઈ ગયો. એટલે એ રોંગ છે. તમે ફાસ્ટિંગ કરો તો પછી ગાંધીજીની જેમ સંયમ રાખો, બીકોઝ એ બી એક કેરેક્ટરની એક સ્ટ્રેન્થ છે કે તમે કંટ્રોલ કરી શકો છો, તમારો વિલ પાવર છે. તમે આજે ફાસ્ટિંગ કર્યું પણ પછી કાલે તમે જઈને બહાર જમવાના છો, એટલે તમે આજે ફાસ્ટિંગ કર્યું છે, તો એ રોંગ પદ્ધતિ છે. એનાથી બોડી ડેમેજ જ થાય છે, એનાથી કંઈ સારું થતું નથી. પણ તમે જો લાઇટ ફાસ્ટિંગ કરતા હોવ, કાં તો તમે જલ્દી જમી લેતા હોવ અને બીજે દિવસ સવારે પછી જમો, અને જે તમને 12-13 કલાકનો ગેપ મળે, એ રીતનું તમે ફાસ્ટિંગ કરતો હોય તો એમાં કોઈ હાર્મ નથી, એ હેલ્ધી છે.
એટલે સામાન્ય માણસની જે ખૂબીઓ હોય અને જે કમીઓ હોય, એવી કમીઓ અને ખૂબીઓ ગાંધીજીમાં પણ જોવા મળી છે. રેનાજી, તમારી સાથે વાત કરીને ખૂબ મજા આવી. ગાંધીજીના આહારના પ્રયોગો વિશે તમે જે દિલચસ્પ વાતો કરી, મને આશા છે કે શ્રોતા મિત્રોને પણ ગમી હશે. SBS ગુજરાતી માટે આપે સમય ફાળવ્યો, આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ હરિતા.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
Enjoy more stories in your language by visiting sbs.com.au.